నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాహాయ భవాయ సర్వాత.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका अने पूज्य गुरुदेवना प्रवचनों आनो आधार लई अने आपणे समयसारनो स्वाध्याय करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकार में गाथा 91 सुधी स्वाध्याय थयो छे. गाथा 90 अने 91 ए बेमा ए बात आवी के आत्मा ने परनु करता पण तो छे ज नहीं. आत्मा पोते पोताना भावनो करता होय परनु करता पण तो एने छे ज नहीं. अने ए रीते आत्मा ने त्रण प्रकारना परिणाम विकार नु करता पण ए 90मी गाथा में दर्शावामां आव्युं. अने त्यां एम कहेवामां आव्युं के ए त्रण प्रकारना परिणाम विकारो परिणाम विकार एटला माटे कहेवामां आव्या के भगवान आत्माना परिणाम तो शुद्ध निर्मळ ज होवा जोईए. अने आ तो स्वरूपथी च्युत थई अने बहार आव्यो छे परनु लक्ष्य करी रह्यो छे अने एवा भाव करी रह्यो छे एटले जे परिणाम थया छे ए परिणाम ने विकार कहेवामां आवे. एटले एवा त्रण प्रकारना परिणाम विकारो आत्माने अनादिना छे अने आत्मानो उपयोग खरेखर तो निर्मळ शुद्ध उपयोग ज होवो जोईए. ए ज एनुं मूळ स्वरूप छे. ए उपयोग कोई प्रकारे रंजित थयो नथी एवो निर्मळ शुद्ध छे. छता पण ए उपयोग ए त्रण प्रकारनो अनादिथी थई रह्यो छे अने एवा त्रण प्रकारे थता उपयोग नी वात 90मी गाथामां करी. अने ते रीते त्रण प्रकारनो थाय एटले मिथ्यात्व अज्ञान अने अविरती एवा भावरूप परिणमन थाय छे ए परिणाम विकारो छे. अने ते भाव एनो करता आत्मा थाय छे. ए भावने आत्मा करे छे. एने मोह छे. मोहने कारणे एने आवा विकारी परिणाम थाय छे. वस्तु मोह करावती नथी. कोई पर पदार्थ एने मोह करवा प्रेरित करतो नथी. छता पण एने अज्ञान छे ए मोहने कारणे એ વસ્તુમાં જે નથી એ માને છે એવી મિથ્યા માન્યતા કરે છે એવું એને મિથ્યાત્વ. અને અવિરતિ એવા ભાવ થાય છે. અને એવા ભાવનો એ કરતા થાય છે. એવા ભાવનો કરતા થાય છે તો એવા ભાવ જીવને થાય છે. એનું નિમિત્ત પામીને પેલા પુદ્ગળ કારમણે રજકણો છે તે ભેગા થાય છે. એટલે કે એક એક પરમાણુ છે એનું તો શુદ્ધ નિર્મળ પરિણમન છે પણ એ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય છે સ્કંધ બને છે અને એમ એનું પછી વિભાવરૂપ પરિણમન થાય છે. એટલે એવું કારમણ રજકણોનું ભેગા થઈ અને કર્મરૂપે થવું એ આખું કાર્ય પૂતગળનું છે. એમાં જીવને ખરેખર કંઈ કરવા પણ નથી એટલે એનો તો જીવ ક્યારેય કરતા થતો નથી. હવે 91મી ગાથામાં એની વધારે સ્પષ્ટતા કરી કે જ્યારે જીવને એવા ત્રણ પ્રકારના વિકારી પરિણામ થાય છે એ ત્રણ વિકારી પરિણામનો એ કરતા છે ને એવું એનું કરતા પણ હોય ત્યારે પૂતગળ દ્રવ્ય પોતે પોતાની મેળે જ એ કર્મ પરિણામે પરિણમે છે, એટલે કર્મરૂપ થાય છે. એ વાતની એમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવી કે કર્મને રચકણો એકઠા થવા અને એ કર્મરૂપે બંધાવા, એ બધું એ પૂતગળનું કામ છે, એ જીવનું કામ નથી. જીવ એવા કાર્ય કરી શકે નહીં, કેમ કે જીવને એ પૂતગળ સાથે વ્યાપ વ્યાપકપણાનો ભાવ નથી, વ્યાપ વ્યાપકપણાનો સંબંધ નથી, એ એમાં પહોંચતો નથી. એટલે એ કર્મણે રજકણોને પરિણમાવી શકે એમ શક્ય નથી. એટલે એવા એ જડ કર્મનો કરતા તો જીવ ક્યારેય થતો નથી. એ વાતને 91મી ગાથામાં દર્શાવવામાં આવી. એટલે એમાં એમ કહેવામાં આવ્યું કે આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે, અને તે કરતા થતા એવો કરતા થાય છે ત્યારે પૂતગળ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે, એમ એમાં વાત કરવામાં આવી. હવે આ વાતને આપણે બંને વાતને 90 અને 91મી ગાથાની વાતને આપણે યાદ રાખીએ છીએ, અને અગાઉની ગાથાને આપણે બેક ઓફ માઇન્ડ રાખી અને હવે આગળ વિચાર કરીએ છીએ કે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. જીવનું પરિણમન વિકારી ભાવે જે થાય છે અને ત્યાં જળ કર્મ બંધાય છે, એ વાત તો બરાબર છે, પણ જીવના જે ભાવ જે થાય છે એ પરિણામની વાત અહીંયા તો હવે કરવી છે. અને એ પરિણામ ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાયક છે તેનાથી એ જુદા છે. એ અજ્ઞાન અવસ્થામાં થાય છે એટલે એ અજ્ઞાનીના પરિણામ છે. એ વિકારી પરિણામ ત્રણ પ્રકારના જે કહેવામાં આવ્યા એ અજ્ઞાનીના પરિણામ છે. એટલે જીવ જે સિદ્ધ સમાન છે, ત્રિકાળી જ્ઞાયક 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 છે, એને તો એ પરિણામ હોઈ શકે નહીં, એ પરિણામ એને તો હોઈ શકે નહીં. એટલે એ અજ્ઞાનથી જ થાય છે. અજ્ઞાનથી જ એવા ભાવ થાય છે, એ ભાવને એ ભાવબંધ કહેવામાં આવ્યો. પેલા જડ કર્મ બંધાય છે એની વાત નથી, એ તો જડનું કાર્ય જડને કારણે થાય છે, અને એમાં જીવના ભાવ છે એ નિમિત્ત કારણ છે. પણ હવે તો જીવના જે ભાવ થાય છે એને અહીંયા ભાવકર્મ કહેવામાં આવ્યું, અને એવું ભાવકર્મ જે બંધાય છે તે અજ્ઞાનથી થાય છે. જીવના મૂળ સ્વભાવમાં એવું કંઈ નથી કે જેને કારણે એને એવા વિકારી ભાવ થાય અને એવા ભાવ બંધ થાય. એટલે અજ્ઞાનથી જ એ કર્મ ઉત્પન્ન થાય છે, એટલે ભાવકર્મ થાય છે, એવું તાત્પર્ય અહીંયા સમજાવવામાં આવે છે. અને એ વાતને સમજાવતા અહીંયા કુંકુંદાચાર્ય ભગવાન 92મી ગાથામાં આપણને કહે છે કે પરમ આત્માનમ કુર્વન આત્માનમ અપી ચ પરમ કુર્વન સહ અજ્ઞાનમયો જીવ કર્મણા કારકો ભવતી. 92મી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ. પરને કરે નિજ રૂપને નિજ આત્માને પણ કરે, અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. અજ્ઞાનીની વાત લીધી છે કે અજ્ઞાની જીવ પરને પોતા રૂપ કરે અને પોતાને પરરૂપ કરે, એવો એ અજ્ઞાનમય જીવ એવા ભાવ કર્મોનો કરતા થાય છે. પરને કરે નિજરૂપ અને નિજ આત્મને પણ પર કરે એટલે પરરૂપે કરે, એવો અજ્ઞાનમય જીવ એવા એ કર્મનો કરતા થાય છે. અહીંયા જડ કર્મની વાત નથી. ગાથાના અર્થમાં કહે છે કે પરમ પરમ એટલે જે પરને આત્માનમ કુર્વન એટલે જે પરને પોતારૂપ કરે છે અને આત્માનમ અપી પરમ પુરવન, અને પોતાને પણ પરરૂપ કરે છે, પરને પોતારૂપ કરે છે અને પોતાને પરરૂપ કરે છે. તે અજ્ઞાનમય જીવ કર્મણાકારક ભવતી, તે અજ્ઞાનમય જીવ કર્મોનો કરતા થાય છે. જે પરને પોતારૂપે કરે છે અને પોતાને પરરૂપે કરે છે. હવે ખરેખર તો કંઈ પરને પોતારૂપ કરી શકતો નથી, પણ એવા ભાવે એ પરિણમે છે અને પોતાને પરરૂપ કરે છે એવા એ ભાવે પરિણમે છે. આ બંને રીતે એ જીવ અજ્ઞાની છે, અને એવો અજ્ઞાનમય પરિણમન કરતો જીવ એવા એ ભાવ કર્મને બાંધે છે, એનો કરતા થાય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં અહીંયા કહે છે કે અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ તફાવત ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પરરૂપ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો કર્મોનો કરતા પ્રતિભાસે છે. તફાવત શું છે, પોતે કોણ છે તે અને પર શું છે તે, એ બે વચ્ચેમાં જે તફાવત છે એને એ જાણતો નથી, પોતાના સ્વરૂપને એ જાણતો નથી. એટલે સ્વ અને પરનો ભેદ નથી, એ બંને વચ્ચે એને કોઈ ભેદ દેખાતો નથી, એટલે એ અજ્ઞાની છે. એટલે અજ્ઞાનને કારણે આ જીવ પરનો અને પોતાનો એ વિશેષ એટલે તફાવત જાણતો નથી કે હું અને બીજું બધું મારાથી જુદું, એની ભિન્નતા એ જાણતો નથી. એવી ભિન્નતા એને અજ્ઞાનને કારણે વર્તતી નથી, અને એમ છે ત્યારે એ પરને પોતારૂપ કરે અને પોતાને પરરૂપ કરે, એમ એ અજ્ઞાનમય વર્તતો એ જીવ કર્મનો કરતા પ્રતિભાસે છે. હવે આ વાતને સ્પષ્ટ કરવામાં આવે છે ઉદાહરણ દ્વારા. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, એવી શીત ઉષ્ણ પૂદગલ પરિણામની અવસ્થા પૂદગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. પૂદગલની દશા છે, અને એ પૂદગલની દશા ઠંડા અને ગરમનો અનુભવ કરાવવામાં સમર્થ એવી છે. અવસ્થા પૂદગલની છે, પરિણામ પૂદગલના છે, અને એ પૂદગળની અવસ્થા એ પૂદગળથી અભિન્ન છે, પૂદગળથી ભિન્ન નથી, જુદી નથી. એ પૂદગળની અવસ્થા પૂદગળથી અભિન્ન છે, એવી એ ઠંડી અને ગરમ અવસ્થા એટલે ઠંડાપણાનો અને ગરમપણાનો અનુભવ કરાવવાવાળી એ પૂદગળની અવસ્થા છે. એટલે જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂદગળ પરિણામની અવસ્થા, એ પૂદગળ પરિણામોથી તો એકરૂપતા ધરાવે છે, એટલે પૂદગળ સાથે એને અભિન્નપણું છે. એ અવસ્થા પૂદગળની છે એટલે પૂદગળથી અભિન્ન છે, પૂદગળથી જુદી નથી, પણ આત્માથી એ જુદી છે, આત્માથી એ ભિન્ન છે. ગરમ કે ઠંડુ થયું છે તે પૂદગળ છે, તપેલી ગરમ થઈ છે તો એ પૂદગળ ગરમ થયું છે, ચમચો ગરમ થયો છે તો પણ એ પૂદગળ ગરમ થયું છે, અંદર રહેલી દાળ ગરમ થઈ છે તો પણ એ પૂદગળ ગરમ થયું છે, અને ઠંડુ પડ્યું છે, પાણી ઠંડુ પડ્યું છે, બરફ થયું છે તો પણ એ પૂદગળ છે. પણ એ અવસ્થા એ પૂદગળની છે અને પૂદગળ સાથે એ અભિન્ન છે, એને અનુભવ કરનારો જીવ, એને અનુભવ કરનારો જીવ એની સાથે એને અભિન્નપણું નથી. એટલે એ ત્રણેય કાળે જ્યારે જ્યારે એ પૂતગળની અવસ્થા બદલાય જેવી થાય તેવી એ અવસ્થા પૂતગળથી અભિન્ન છે, પણ આત્માથી તો એ જુદી જ છે. આત્માથી તો ભિન્ન છે, આત્માથી અત્યંત ભિન્ન છે. એ પૂતગળની અવસ્થા પૂતગળમાં રહી પૂતગળની એ અવસ્થાનો અનુભવ આત્માને થાય, પણ એ આત્માથી એ અવસ્થા સદાય અત્યંત ભિન્ન છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે એ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂતગળ પરિણામની અવસ્થા એ પૂતગળથી અભિન્નપણાને લીધે એ પછી બીજા સાથે અભિન્નપણું ક્યાંથી ધરાવે? એ પૂતગળ સાથે જ અભિન્ન રહે. બે વસ્તુ સાથે તો એને અભિન્નપણું હોય નહીં. અભિન્નપણું એને પૂતગળ સાથે છે, પછી આત્મા સાથે એને અભિન્નપણું ક્યાંથી હોય? આત્મા એનો અનુભવ કરે ત્યારે પણ એ પૂતગળ સાથે જ અભિન્નપણે રહે છે. આત્મા સાથે તો અભિન્નપણે થતી જ નથી. આત્માથી તો સદાય અત્યંત ભિન્ન જ રહે છે. આત્મા સાથે પણ અભિન્ન હોય અને પૂતગળ સાથે પણ અભિન્ન હોય એમ તો બને નહીં. અને પૂતગળ સાથે તો સદાય અભિન્ન જ છે, તો પછી એ આત્મા સાથે અભિન્ન હોય નહીં, એ આત્માથી ભિન્ન જ હોય. માટે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગળથી સદાય અત્યંત ભિન્ન છે. હવે એવા ગરમ અને ઠંડાપણાનો જે અનુભવ, એ અનુભવ આત્માનો છે. અનુભવ આત્માનો છે એટલે એ અનુભવ આત્માથી અભિન્ન છે, અને જે વસ્તુ આત્માથી અભિન્ન છે એ વસ્તુને પૂતગળથી ભિન્ન છે એમ કહ્યું. અનુભવ છે તે પેલા પૂતગળને નથી થતો. પૂતગળ તો જડ છે, પૂતગળ કંઈ અનુભવ કરતું નથી. અનુભવ કરનારો ભગવાન આત્મા ચેતન છે. એ જ્યારે એ ગરમ અને ઠંડી અવસ્થાનો અનુભવ કરે છે ત્યારે એ અનુભવ છે, એ અનુભવ આત્માનો છે, એટલે એ અનુભવ આત્માથી અભિન્ન છે. અનુભવ છે તે આત્માથી અભિન્ન છે. એવો અનુભવ પેલા પૂતગળને થતો નથી એટલે પૂતગળનો એ અનુભવ નથી. પૂતગળથી એ અનુભવ છે તે જુદો છે, ભિન્ન છે. જેના નિમિત્તે અનુભવ થાય છે એવું એ પૂતગળ દ્રવ્ય જળ છે, અચેતન છે, એ કંઈ અનુભવ કરતું નથી, એટલે એને અનુભવ સાથે ભિન્નતા છે. અનુભવ સાથે એને અભિન્નતા નથી, અનુભવ સાથે એને ભિન્નતા છે. એટલે અહીંયા એમ કહ્યું કે જે પૂતગળના પરિણામ શીત ઉષ્ણ થયા છે એ અનુભવ કરાવવામાં, અનુભવ કરનારો જીવ એવા જીવને અનુભવ કરાવવામાં એ પૂતગળ પરિણામોની જે અવસ્થા છે એ અનુભવ કરાવવામાં નિમિત્ત છે. કોને નિમિત્ત છે? જીવને અનુભવ કરે છે ત્યારે એ નિમિત્ત છે. પણ એ શીત અને ઉષ્ણ અવસ્થા છે તે પૂતગળની છે, પૂતગળ સાથે અભિન્ન છે અને જીવથી જુદી છે, ભિન્ન છે. માત્ર તે અવસ્થા નિમિત્ત છે અને એ નિમિત્તને કારણે જીવને અનુભવ થાય છે. એ અનુભવ જીવ સાથે અભિન્ન છે. એ ઉના અને ઠંડાનો અનુભવ જીવને થાય છે તો એ જીવને અભિન્નપણે છે, જ્યારે એ પેલા પૂતગળને ભિન્નપણે છે. એટલે અહીંયા એમ કહ્યું કે તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, એ ઠંડો કે ગરમ અનુભવ, એ અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગળથી સદાય અત્યંત ભિન્ન છે. એટલે આ રીતે દ્રષ્ટાંતમાં બે વાત સાથે મૂકવામાં આવી, પૂતગળની અને આત્માની. આત્માને અનુભવ છે અને પૂતગળને દશા છે. પૂતગળની દશા એ પૂતગળ સાથે શીત કે ઉષ્ણપણું છે તે અભિન્ન છે, પણ આત્માની સાથે એને અભિન્નપણું નથી, આત્માથી જુદી છે. અને આ દશાનું નિમિત્ત પામીને જીવનો જે અનુભવ થાય છે તે અનુભવ જીવથી અભિન્ન છે. પેલી દશા તો ભિન્ન છે, ગરમ ઠંડાની જે દશા છે એ તો આત્માથી જુદી છે, પણ એનું નિમિત્ત પામીને જે અનુભવ જીવને થાય છે એ અનુભવ જીવથી અભિન્ન છે. હવે આ દ્રષ્ટાંત લઈ અને હવે અહીંયા સમજાવે છે કે તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પુદ્ગળ પરિણામની અવસ્થા, પેલા ઠંડા અને ગરમ અવસ્થાની જગ્યાએ પુદ્ગળની હવે એવી અવસ્થા લઈએ કે જે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પુદ્ગળ પરિણામ એવી અવસ્થા જે છે તે, અગાઉ એવી વાત આવી ગઈ પુદ્ગળના એવા પરિણામ થાય છે, રાગ દ્વેષ સુખ દુઃખ રૂપ પુદ્ગળ પરિણામની અવસ્થા પુદ્ગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. જે સંયોગો આવે છે ને, કર્મનો ઉદય આવે છે, એ કર્મનો ઉદય આવે છે એનો એ રસ સ્વાદ, એમ અગાઉ 89મી ગાથામાં વાત આવી ગઈ છે કે એ પુદ્ગળનો જ છે, એ એનો રસ છે એ સ્વાદ છે એ પુદ્ગળનો જ છે. એ અવસ્થા જે છે એ રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પનારૂપ જે પુદ્ગળ પરિણામની અવસ્થા જે થાય છે તે પુદ્ગળના પરિણામ છે, એ એનો સ્વાદ છે અને એ પુદ્ગળથી જુદો નથી, પુદ્ગળથી અભિન્ન છે. પણ એનું જ્ઞાન આત્મા કરે છે ત્યારે, આત્મા એનું જ્ઞાન કરે છે ત્યારે એ આત્મા એ ભ્રમમાં રહે છે કે એ સ્વાદ એને આવે છે, એનો સ્વાદ છે, એવી વાત અગાઉ ગાથામાં આવી છે. હવે અહીંયા એ વાતને ધ્યાનમાં રાખીને આપણે આગળ વિચાર કરીએ છીએ કે એવા એ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પુદ્ગળ પરિણામની અવસ્થા એ પુદ્ગળથી તો અભિન્ન છે અને એ પુદ્ગળથી અભિન્નપણાને લીધે આત્માથી હંમેશા જુદી છે, ભિન્ન છે. અને એવી અવસ્થાનું નિમિત્ત પામીને, એ અવસ્થાના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, જેમ પેલો ઉષ્ણ અને શીત નો અનુભવ થતો હતો એ જ રીતે અહીંયા આ ઉદ્ગળના પરિણામ રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પનાના જે પરિણામ એનો અનુભવ જીવને થાય છે. એ કઈ રીતે થાય છે? તો કે એવી એ દશા છે એનું નિમિત્ત પામીને એ પ્રકારનો અનુભવ આત્માને થાય છે, તે આત્માથી અભિન્ન છે. તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગળથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ એટલે કે તફાવત ન જાણતો હોય ત્યારે એક પળાના અભ્યાસને લીધે એ શીત ઉષ્ણ ની માફક, અર્થાંત જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો, અર્થાંત પરિણમ્યો હોવાનું માનતો થકો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે અજ્ઞાનમય થયો થકો, આ હું રાગી છું અર્થાંત આ હું રાગ કરું છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કરતા પ્રતિભાસે છે. અનુભવ કોનો છે? અનુભવ આત્માનો છે અને એ અનુભવ પુદ્ગળનો નથી, પુદ્ગળ સાથે એ અભિન્ન નથી, આત્મા સાથે એ અભિન્ન છે. અનુભવ થવામાં નિમિત્ત એ પુદ્ગળના પરિણામ છે, અજ્ઞાની જીવને એ પરિણામ છે, રાગ દ્વેષના પરિણામ પુદ્ગળના પરિણામ છે, એનો અનુભવ અને એ રાગ દ્વેષના પરિણામ એ બેની વચ્ચે તફાવત જણાતો નથી. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ આદિનો અને તેના અનુભવનો તફાવત નથી જાણતો, અજ્ઞાનને લીધે આત્મા એ રાગ દ્વેષ સુખ આદિ જે છે કે જે પુદ્ગળ પરિણામ છે એ અને પોતાનો અનુભવ એ બે વસ્તુનું ભેદ જ્ઞાન નથી કરી શકતો, બે વસ્તુને જુદી નથી પાડી શકતો. રાગ દ્વેષ પરિણામ છે તે પૂતગળના પરિણામ છે. જેમ પેલું પૂતગળ ગરમ ઠંડુ થાય છે તો એ ગરમ ઠંડાના પરિણામ પૂતગળના છે, એ રીતે આ કર્મના ઉદય આવે છે એમાં જે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂતગળના પરિણામો થાય છે એ પરિણામની વાત લીધી છે. તો કે એ પરિણામ એ અવસ્થા પૂતગળની છે અને એના નિમિત્તે થતો અનુભવ એ જીવનો છે, આત્માનો છે, એ બે વસ્તુ જુદી છે. પણ એ બે વસ્તુની વચ્ચેનો તફાવત એ જાણતો નથી કે જે અનુભવ છે એ ચેતનના પરિણામ છે અને પેલા રાગ દ્વેષ સુખ આદિની જે અવસ્થા છે તે પૂતગળ પરિણામ છે, તે જડ છે. જેમ પેલું ગરમ અને ઠંડાપણું એ પૂતગળના પરિણામ તે જડ છે અને એના નિમિત્તે થતો એ ગરમ ઠંડાનો અનુભવ એ જીવનો છે, તે ચેતન છે. એ બંને જેમ જુદા છે એ બંને વચ્ચેનો એવો તફાવત છે એને આપણે સમજીએ છીએ, તેવી જ રીતે અહીંયા પણ એમ જ સમજવાનું છે કે આ રાગ દ્વેષ સુખ દુઃખના પૂતગળ પરિણામ છે. તે પૂતગળમાં રહ્યા એ પૂતગળને કારણે પૂતગળમાંથી ઉદ્ભવતા પરિણામ છે એ જુદા છે, એ જડ છે. અને એના નિમિત્તે અનુભવ જે થાય છે તે આત્માને છે, એ અનુભવ જુદો છે. એટલે એ પરસ્પર એ રાગ દ્વેષના પરિણામ અને પોતાનો અનુભવ એ બંને વચ્ચે નું ભેદ જ્ઞાન એ નથી કરતો જે એને કરવું જોઈએ, એ બંનેને જુદા સમજવા જોઈએ. આવું ભેદ જ્ઞાન નથી કરતો એનું કારણ આપણે પહેલા સમજ્યા છીએ. ફરીથી એ વાતને યાદ કરીએ તો પેલું મોરનું ઉદાહરણ યાદ આવશે. જેનું જ્ઞાન કરવાનું છે એ જ્ઞેય છે, એ જ્ઞેય છે એ બિંબરૂપ છે, અને જે જ્ઞાન થાય છે એ પ્રતિબિંબરૂપ છે. અરીસાની સામે ઉભેલો મોર એ બિંબ છે, એનું એવું જ પ્રતિબિંબ અરીસામાં દેખાય છે. અરીસામાં દેખાય છે ત્યાં મોર નથી, એનું પ્રતિબિંબ છે, એ જુદું છે. એ અરીસાની સ્વચ્છતાને કારણે છે, એ અરીસાની અવસ્થા છે. અરીસાની સ્વચ્છ અવસ્થા, એ અવસ્થામાં ફેરફાર થયો, વિકાર થયો, એટલે એ અવસ્થા રૂપ છે. ત્યાં મોર નથી એટલે ત્યાં બિંબ રૂપ જે છે એવો મોર એ અરીસામાં બિલકુલ નથી. પણ અરીસાની સ્વચ્છતા એટલી બધી છે કે અંદર દેખાતો મોર એને એ એમ માની લે છે કે એ મોર છે. પેલો બાળક એમ સમજી લે કે આ મોટો અરીસો હોય આખી દિવાલમાં રાખેલો અને એમાં દૂરથી મોરનું પ્રતિબિંબ પડતું હોય તો એ અરીસામાં એને મોર દેખાય અને બાળક એની સાથે રમવાનો એને પકડવાનો પ્રયાસ કરે. એવી રીતે આ જીવને પણ ભ્રાંતિ થઈ જાય છે કે જે બિંબ નથી, જે પ્રતિબિંબ છે, જે માત્ર અંદર દેખાય છે, જે જ્ઞેય છે એ પ્રતિબિંબ તરીકે એ જ્ઞાનમાં ઝળકે છે. જ્ઞેય એ બિંબ છે અને એ પ્રતિબિંબ રૂપે જ્ઞાનની પર્યાયમાં એને ઝળકે છે. તો એવું એનું જ્ઞાન કરવાવાળી એની જ્ઞાનની પર્યાય છે એમ એને સમજવું જોઈએ, એમ એને જાણવાનું હતું. એને બદલે એ એમ માની લે છે, પેલા પ્રતિબિંબને એમ માની લે છે કે એ મોર છે, એ બિંબ છે, એ જ્ઞેયને ત્યાં માની લે છે કે એ જ છે. ત્યાં બાળકના જેવી એ ભૂલ કરે છે, અરીસામાં દેખાતા મોરને મોર માની લે છે. જે બિંબ છે, જે જ્ઞેય છે, એ જ્ઞેયને પ્રતિબિંબિત થતું જાણવાને બદલે, એનું જ્ઞાન થાય છે એમ સમજવાને બદલે, એને ત્યાં એ માની લે છે કે આ અહીંયા છે. એટલે એ જ રીતે જે અહીંયા રાગ દ્વેષના પરિણામ છે તે પૂતગળના પરિણામ છે, એવા પરિણામને એનો ઉપયોગ નિર્મળ શુદ્ધ થયો છે, જે અરીસા રૂપે છે, એ અરીસા રૂપ થયેલો ઉપયોગ એની અંદર એવા પેલા પરિણામ જે છે એ પ્રતિબિંબિત થાય છે. રાગ દ્વેષના પરિણામ એના ઉપયોગરૂપી અરીસામાં એ પ્રતિબિંબિત થાય છે, ત્યારે એ
ભ્રમને કારણે, અજ્ઞાનને કારણે એ એમ માની લે છે કે રાગદ્વેષના પરિણામ એની અંદર છે. કેવડી મોટી ભૂલ! રાગદ્વેષના પરિણામ જે છે તે બહારમાં છે, એ પુદ્ગળ પરિણામ છે. એ વાત આપણે પહેલા ઘણી વાર કરી છે, એના વિશેની ગાથાઓ પણ આવી ગઈ છે, સિદ્ધ થયું છે. એ પરિણામ સંયોગી છે, સંયોગને કારણે થયું છે. જે પરિણામો આવ્યા છે એ ત્યાં આવ્યા છે, બહારમાં આવ્યા છે. એ દેખાય છે, એ પ્રતિબિંબિત થાય છે. એટલું જ્ઞાન કરવાનું હતું અને એટલું જ્ઞાન કરવામાં રોકાયેલો જે ઉપયોગ, એ ભ્રમમાં પડી જાય છે, ભૂલ કરી બેસે છે અને એ એમ માની લે છે કે પોતાની અંદર એ પરિણામ છે. જેમ પેલો અરીસો ભૂલ કરી નાખે કે મારી અંદર મોર છે એમ જો માનવા લાગે તો શું થાય. અહીંયા પણ એમ જ થઈ રહ્યું છે કે આ ઉપયોગ જે નિર્મળ થયો છે, એ નિર્મળ થયેલો ઉપયોગ એમ ભૂલ કરી બેસે છે કે એની અંદર એ પરિણામ છે. એટલે પરિણામને પોતાના માની લે છે. રાગદ્વેષના પરિણામ છે એ પુદ્ગળના પરિણામ છે, એ પોતાથી જુદા છે, ભિન્ન છે અને પોતાને એના નિમિત્તે જે અનુભવ થાય છે તે એ રાગદ્વેષના પરિણામ, પુદ્ગળ પરિણામ, એના નિમિત્તે પોતાને જે અનુભવ થાય છે તે જુદો છે. એ અનુભવ છે તે ચેતન છે અને પેલા રાગદ્વેષના પરિણામ છે તે જળ છે. આવું ભેદ જ્ઞાન એને નથી એવો એ અજ્ઞાની, એ અજ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષ સુખાદિનો અને તેના અનુભવનો પરસ્પર તફાવત એટલે વિશેષ ન જાણતો હોય ત્યારે એને એકપણાનો અધ્યાસ વર્તે છે, એની એક રૂપતા લઈ લે છે કે રાગદ્વેષના પરિણામ એને પોતે એ ઉપયોગ, જ્યાં એ રાગદ્વેષના પરિણામ માત્ર ઝળકે છે, અંદર આવ્યા નથી છતાં પણ એને પોતા રૂપ એક રૂપ માની લે છે એવો એને અધ્યાસ થાય છે. રાગદ્વેષના પરિણામ જે છે એ પરિણામ અને પોતાનો અનુભવ એ બંને વચ્ચેનો તફાવત જાણતો નથી ત્યારે એ બંનેના એકપણાના અધ્યાસને લીધે એવી ભૂલ થાય છે. એને લીધે પેલું શીત અને ઉષ્ણની માફક એટલે કે જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ પેલું શીત અને ઉષ્ણનું ઉદાહરણ જે લીધું હતું એ શીત અને ઉષ્ણ રૂપે તો પુદ્ગળ પરિણમતું હતું, આત્મા તો એના નિમિત્તે એનો અનુભવ કરતો હતો. પણ કંઈ ઠંડો ગરમ આત્મા થતો ન હતો, ઠંડા ગરમ રૂપે થતી તપેલી હતી, દાળ હતી, પાણી હતું કે પેલું બરફ હતો જે હતું તે એ બધું પુદ્ગળ હતું, કંઈ એ રૂપે આત્મા નહોતો થતો. માત્ર એના નિમિત્તે એ તો જાણવા વાળો, અનુભવવા વાળો થયો હતો. એટલે આત્મા તો એ શીત ઉષ્ણ રૂપે પરિણમતો ન હતો અને એનું એવું પરિણમન થવું અશક્ય છે. શીત ઉષ્ણ રૂપે તો પેલું પુદ્ગળ પરિણમતું હતું. એટલે જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેવી રીતે આ રાગદ્વેષ દુઃખાદિના સુખાદિના જે પરિણામ છે, જે પુદ્ગળ પરિણામ છે, એ રૂપે પરિણમવું પણ આત્માને માટે અશક્ય છે. એટલે અહીંયા કહે છે કે જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગદ્વેષ સુખ આદિ રૂપે આત્મા અજ્ઞાન અવસ્થામાં પરિણમે છે, અર્થાત એવી રીતે પરિણમ્યો હોવાનું માને છે ત્યારે એ અજ્ઞાની છે. અને એમ એ અજ્ઞાની થાય છે એટલે એ જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. કરવાનું હતું જ્ઞાન, એની ઠેકાણે ખરેખર એ જ્ઞાનમાંથી અજ્ઞાન ઊભું કરે છે. એનો ઉપયોગ જ્ઞાન કરવા માટે હતો, આ મિથ્યાત્વના રાગદ્વેષના પરિણામ પુદ્ગળના છે બસ એટલું જ્ઞાન. એના ઠેકાણે એની સાથે એક રૂપતા અનુભવી અને જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. અને એમ જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે અજ્ઞાનમય થાય છે. એટલે કે હું રાગી છું, હું રાગ કરું છું, એમ એ અજ્ઞાનમય થાય છે. અને એમ એ અજ્ઞાનમય થાય છે તો એ રીતે એ રાગાદી કર્મનો કર્તા પ્રતિભાસે છે. જ્યારે એવો અજ્ઞાની એમ અજ્ઞાનમય થાય છે ત્યારે એવા રાગાદી
ભાવરૂપ થતો
પોતે અનુભવે છે પોતાને એ બ્રહ્મ છે અને હું રાગ કરું છું, હું રાગી છું એવી ઊંધી માન્યતા ખોટી શ્રદ્ધાને કારણે એ રાગાદી કર્મનો કરતા પ્રતિભાસે છે. એટલે એવા ભાવ જે થાય છે એનો એ કરતા પ્રતિભાસે છે. ક્યારે? જ્યારે એવા અજ્ઞાનમય ભાવે પરિણમે છે ત્યારે પ્રતિભાસે છે. અહીંયા પ્રતિભાસે છે એમ લખ્યું છે, હોય છે એમ નથી કહ્યું. ઇત્યાદિ વિધિથી રાગાદી કર્મનો કરતા પ્રતિભાસે છે. એટલે એનો અર્થ શું છે કે પ્રતિભાસે છે, ખરેખર છે નહીં. અહીંયા એક કહેવાનો આશય એમ છે. એટલે કે ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે જ, જ્ઞાયત જ છે, જ્ઞાની છે. પણ અજ્ઞાન અવસ્થામાં જ્યારે એ જ્ઞેયને પોતાનું માની લે છે, પોતાનામાં છે, ત્યારે એને અજ્ઞાન વર્તે છે. જે રાગ દ્વેષના પરિણામ, પૂતગળના પરિણામ છે એ માત્ર જ્ઞેય છે અને એના નિમિત્તે થતું એનું જ્ઞાન છે એ એનાથી જુદું છે, ભિન્ન છે એમ માનવાને બદલે એની સાથે એ પોતે એક પણ માની લે છે. એટલે એ અજ્ઞાન અવસ્થાની અંદર એ રાગ દ્વેષ રૂપે પરિણમે છે. રાગ દ્વેષ મારા છે એમ એ રાગી દ્વેષી થાય છે. એટલે ત્યારે એ રાગાદી નો કરતા થાય છે અજ્ઞાન અવસ્થામાં. એટલે થાય છે એટલે એવો પ્રતિભાસે છે. એ વખતે એ પર્યાય જે થાય છે, એ પરિણામો થાય છે, જે ક્ષણિક પરિણામો છે, એ જીવના મૂળ સ્વભાવને કારણે નથી. આત્માનો સ્વભાવ કંઈ એવો નથી કે એને એવા પરિણામ કરાવે, પણ એ પોતે અજ્ઞાની થઈ અને એમ કરે છે. એટલે જ્યારે એવો અજ્ઞાની થાય છે ત્યારે હું રાગી છું અને હું રાગ કરું છું ઇત્યાદિ વિધિથી એ રાગાદી કર્મનો કરતા પ્રતિભાસે છે. પણ ખરેખર એ એમ નથી. ખરેખર તો ભગવાન આત્મા રાગી પણ નથી, દ્વેષી પણ નથી. રાગ દ્વેષના પરિણામ એના હોઈ શકે જ નહીં. રાગ દ્વેષના પરિણામ જે છે તે પૂતગળ પરિણામ છે અને એનાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક 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 છે. એ કોઈ રીતે ખરડાતો નથી, કોઈ રીતે મલિનતા પામતો નથી, ત્રણેય કાળ શુદ્ધ રહે છે એવો ભગવાન આત્મા છે. અહીંયા ભેદ જ્ઞાન કરાવવાની વાત છે. જીવને અજ્ઞાન અવસ્થામાં રાગ દ્વેષના પરિણામ જે થાય છે એનાથી પોતાની ત્રિકાળ શુદ્ધ અવસ્થા જુદી છે એવું અહીંયા ભેદ જ્ઞાન કરાવ્યું છે. આ ગાથા દ્વારા અહીંયા આપણને ભેદ જ્ઞાન કરાવ્યું છે કે ભાવબંધ જે ભાવ, વિકારી ભાવ, એનો એ કરતા અજ્ઞાન અવસ્થામાં થાય છે. અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને એમ અહીંયા ગાથામાં કહ્યું છે. અજ્ઞાનમયો જીવ કર્મણા કારકો ભવતી. અજ્ઞાનમયમાં એટલે કે જીવ જ્યારે એવો અજ્ઞાન ભાવે પરિણમે છે ત્યારે એવા કર્મનો કરતા થાય છે. એટલે ભાવ બને. અહીંયા દ્રવ્ય કર્મની વાત નથી. દ્રવ્ય કર્મની વાત તો પહેલા કરી દીધી કે દ્રવ્ય કર્મ બંધાય છે એનો તો એ કરતા છે જ નહીં. દ્રવ્ય કર્મ બંધાય તો પૂતગળ છે અને પૂતગળનું કાર્ય પૂતગળ કરે, એ વાત તો પહેલા આવી ગઈ. અહીંયા તો જે ભાવ જે થાય છે જેનું નિમિત્ત પામી અને જળ કર્મો બંધાય છે એ ભાવ, એ ભાવ કર્મની વાત લીધી છે. અને એવા ભાવ કર્મ છે એ પણ જીવથી જુદા છે, ભિન્ન છે. એ અજ્ઞાનમય અવસ્થામાં જીવને થાય છે એ ખરેખર જીવના નથી. એ ભાવ જે છે એ પૂતગળના ભાવ છે, રાગદ્વેષના ભાવ જે છે એનું નિમિત્ત પામીને જીવને એવા ભાવ થાય છે. જો જીવ જાગૃતિ દર્શાવે, જો જીવ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરે તો એને એવા ભાવ થતા જ નથી. ગમે તેવા સંયોગો આવે, રાગદ્વેષના કોઈ પણ સંયોગો આવે, ગમે તે સંયોગો એની સમીપમાં આવે, પૂર્વના કર્મના ઉદયને કારણે આવતા કોઈ પણ સંયોગો હોય, પણ એનું એ લક્ષ કરતો નથી. માત્ર એને એ જાણે છે, મોરને બહાર જ જુએ છે, મોરને અરીસામાં જોતો નથી. મોર બહાર જ છે, અરીસામાં તો માત્ર એનું પ્રતિબિંબ પડે છે એમ એ જ્ઞેયને જ્ઞેય તરીકે જાણે છે, પણ એને પોતારૂપ જાણતો નથી, એકરૂપતા કરતો નથી. એવી જો એ જાગૃતિ રાખે, એટલે કે જે સંયોગો આવ્યા છે એ સંયોગો બહારમાં છે, એ પોતાની સમીપમાં છે, પણ એ પોતાની અંદરમાં નથી, આટલી જો જાગૃતિ કેળવે છે તો પછી એને વિકારી ભાવે, વિભાવ ભાવે પરિણમન થતું નથી. એટલે કે રાગ દ્વેષ રૂપે એ પોતે પરિણમન કરતો નથી અને એમ પોતે સદાય ત્રિકાળ એનાથી જુદો જ રહે છે. અને એ જ ધર્મ છે એમ કરતા એનું લક્ષ આત્મા તરફ રહે છે અને ધ્રુવ તરફ ઢળતા પોતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરે છે અને એમાં સ્થિરતા કરતા આગળ વધતા એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું એ સૌથી મહત્વની વાત છે. જ્યાં સુધી બે વસ્તુનો ભેદ એ નથી કરી શકતો, પરનો અને સ્વનો, ત્યાં સુધી એ અજ્ઞાન દશામાં જ છે. અનુભવ સહિત એવો ભેદ કરવો, અનુભવ સહિત એવું ભેદ જ્ઞાન વર્તવું એ જ પરમ કર્તવ્ય છે, બીજું કંઈ કરવા જેવું નથી. અનુભવ નથી થયો કંઈ વાંધો નથી, એનો પ્રયત્ન પુરુષાર્થ કરવા માટે થઈ અને એટલી દ્રઢતા કરવી જોઈએ કે આવું ભેદ જ્ઞાન કઈ રીતે થાય, અને એવું ભેદ જ્ઞાન કરવા માટે થઈ અને એની દ્રઢતા કરવી જોઈએ કે આ જ વાત સત્ય છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાંથી આ વાત આવી છે કે રાગ દ્વેષના પરિણામ પૂતગળમય પરિણામ છે, એને જોનારો, જાણનારો, જ્ઞાન કરનારો હું ભગવાન આત્મા છું, પણ હું એ કરનારો નથી, એને જાણનારો છું. હું ત્રિકાળ માત્ર એને જાણનારો છું, એવા પરિણામ રૂપ હું થઈ શકું નહીં. જેમ હું શીત અને ઉષ્ણ રૂપ નથી થઈ શકતો, એ જ રીતે હું એ રાગ દ્વેષ રૂપ હું થઈ શકું જ નહીં. હું તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 છું એમ કરી અને એ પોતે પોતાના ઉપયોગને પોતાના સ્વરૂપ તરફ વાળે છે અને ધર્મની શરૂઆત થાય છે. આ વાત કરવી છે એટલે એની જ દ્રઢતા કરવાની છે કે એ ભાવ મારા હોય નહીં, એ ભાવ જે છે એ પરનું લક્ષ કરવાને કારણે થયા છે, પણ એ ભાવ મારા હોઈ શકે નહીં. એટલે એવા ભાવથી એને નિવર્તવું છે. પોતાને અત્યારે હું રાગી છું, દ્વેષી છું, રાગ દ્વેષના પરિણામ એને થઈ રહ્યા છે, એવા ભાવ થઈ રહ્યા છે, એવા ભાવ બંધ થઈ રહ્યા છે ને, તો એનાથી નિવર્તવું છે. બધા આ જ વસ્તુ શોધી રહ્યા છે કે કેમ કરીને એવા ભાવથી નિવર્તી શકાય, તો આ ભેદ જ્ઞાન દ્વારા એવા ભાવથી નિવર્તી શકાય. ભેદ જ્ઞાન દ્વારા એવા ભાવથી નિવર્તી શકાય છે. ભેદ જ્ઞાન બે વસ્તુ વચ્ચેનું કરવાનું છે. એક તો એ રાગ દ્વેષ સુખાદિના પરિણામ પૂતગળના છે એ, અને એના નિમિત્તથી એનું જ્ઞાન કરનારો ભગવાન આત્મા, એને અનુભવનારો ભગવાન આત્મા હું એનાથી જુદો છું, બેની વચ્ચેનો તફાવત જાણી અને એનું ભેદ જ્ઞાન કરવાનું છે, જુદા પાડવાના છે. હું અને રાગ જુદા, રાગ તે હું નહીં, રાગથી હું ભગવાન આત્મા જુદો છું. આવું જેને ભેદ જ્ઞાન થાય છે એને સમ્યક દર્શન થાય છે. આત્મા રાગથી જુદો, આટલી વાત સાંભળી, આવી વાત સાંભળી, આવી ગાથાનો અભ્યાસ કરી અને કેટલાય જીવો સમ્યક દર્શન પામ્યા છે. સોગાનીજી એમાંના એક હતા કે જેમણે ગુરુદેવ પાસેથી આ વાત સાંભળી કે રાગથી આત્મા જુદો, અને એના ઉપર વિચાર કરતા, મનોમંથન ચિંતન કરતા આખી રાત બેસી રહ્યા અને સમ્યક દર્શન લઈને ઉઠ્યા. અહીંયા ભાવાર્થમાં કહે છે કે રાગ દ્વેષ સુખ આદિ અવસ્થા ઉદ્ગલ કર્મના ઉદયનો સ્વાદ છે. પંડિતજીએ પહેલા પણ આ વાત કરી છે કે એ બધો સ્વાદ જે છે એ પૂતગળ કર્મના ઉદયનો છે. પૂતગળ કર્મ ઉદયમાં આવે છે, સંયોગો છે, એ બધું એ રીતે એ બધો સ્વાદ એનો છે. સ્વાદ ગુલાબજાંબુનો છે પ્રભુ, એ સ્વાદ ત્યાં રહ્યો. આપણે એનો ઘણો વિસ્તાર કર્યો છે કે જે પૂતગળના જે ગુણો છે, સ્પર્શ છે, રસ છે, ગંધ છે, રૂપ છે, આ બધા જે ગુણો છે તે પૂતગળના પૂતગળમાં રહ્યા, એ મૂર્તિક વસ્તુ છે, એના ગુણો ત્યાં રહ્યા અને એનું જ્ઞાન જીવ કરે છે. એ ગુણો જે છે તે ત્યાં રહ્યા છે, એ જીવની અંદર આવી જતા નથી. એ મીઠો, ખારો, ખાટો, કડવો સ્વાદ કંઈ જીવની અંદર પ્રવેશ પામતો જ નથી, એ સ્વાદ ત્યાં જ રહ્યો છે. તેનું માત્ર આત્મા જ્ઞાન કરે છે એ વાતને આપણે લીધી હતી અને એને સમજ્યા હતા. એ બધું ત્યાં જ રહ્યું છે એટલે એ બધા સ્વાદ, એટલે સ્વાદમાં બધું જ આવી જાય. સ્પર્શના સ્વાદ પણ આવી જાય છે, રસના બધા સ્વાદ આવી જાય, ગંધના બધા જ સ્વાદો, બધા એ પૂતગળમય છે. એટલે આ રાગ દ્વેષ સુખ આદિની જે કલ્પના જે છે, સુખ દુઃખની તો કલ્પના માત્ર છે, એ રાગ દ્વેષ જે છે એ અવસ્થાઓ પૂતગળ કર્મના એ ઉદયનો સ્વાદ છે. અને એ સ્વાદ જે છે એનું જ્ઞાન કરવાને બદલે એનો ઉપયોગ એની સાથે એકરૂપ થઈ જાય છે એટલે બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. એની સાથે એનો ઉપયોગ એકરૂપતા સાધે છે એટલે મુશ્કેલી થાય છે. તેથી તે શીત ઉષ્ણપણાની માફક પુદ્ગલ કર્મથી અભિન્ન છે. કર્મની સાથે એને અભિન્નતા છે. અહીંયા ભાવાર્થમાં આપણે એ વાત કરીએ છીએ કે જે સુખ દુઃખની કલ્પના રાગ દ્વેષના પરિણામ એ બધી અવસ્થા પુદ્ગળ કર્મના ઉદયને કારણે છે અને એનો સ્વાદ છે, એટલે એનાથી એ જુદો નથી, એનાથી એ અભિન્ન છે. તેથી તે પેલા શીત અને ઉષ્ણપણાની માફક એટલે પદાર્થ પુદ્ગળને જેમ શીત ઉષ્ણપણું છે એ રીતે આ રાગ દ્વેષ સુખ આદિ એ અવસ્થા પુદ્ગળ કર્મના ઉદયને કારણે છે, એનાથી અભિન્ન છે, એનાથી જુદી નથી. પણ એ આત્માથી જુદી છે, આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન નથી. આ બંને વચ્ચેનું ભેદ જ્ઞાન એને આત્માને નથી, એટલે એ એમ માને છે કે એ અવસ્થા મારી છે. અવસ્થા પુદ્ગળની છે, શીત અવસ્થા તપેલીની છે, દાળની છે, પાણીની છે, કે ઉષ્ણ અવસ્થા એ પણ દાળની, પાણીની કે તપેલીની છે, આત્માની નથી. આત્મા તો એનું જ્ઞાન કરે છે, પણ અજ્ઞાનને કારણે જો એમ માની લે કે એ એની અવસ્થા છે તો કેટલી મોટી ભૂલ થાય. તપેલીની અવસ્થા ગરમ છે એનું જ્ઞાન કરે છે કે આ તપેલી ગરમ છે, એમ માનવાને બદલે પોતે ગરમ છે એમ માની લે તો શું થાય. એને સ્પર્શ કરતા એને જે અનુભવ થયો એ શેનો અનુભવ થયો? એ ઉષ્ણતાનો અનુભવ થયો. એવો ઉષ્ણતાનો અનુભવ એ એમ માની લે કે હું ગરમ થયો છું તો શું થાય, કેટલી મોટી ભૂલ થાય છે. શીત ઉષ્ણપણાની અવસ્થા પૂતગળની છે, તપેલીની અવસ્થા છે ગરમ ઠંડાની, એને એમ માની લે કે હું ગરમ ઠંડો છું તો કેટલી મોટી ભૂલ કહેવાય. એ અવસ્થા એનાથી તદ્દન ભિન્ન છે, આ વાત તો એને સમજાય છે. તો એ જ વાતને અહીંયા ઉતારી છે, આત્મા ઉપર ઉતારી છે કે પ્રભુ તું જરાક સમજ કે આ રાગ દ્વેષ સુખ આદિ અવસ્થા પૂતગળ કર્મના ઉદયનો સ્વાદ છે, એ બધું પૂતગળનું છે, તેથી તે પેલા શીત અને ઉષ્ણપણાની માફક એ પૂતગળ કર્મથી અભિન્ન છે. આ બધી અવસ્થા પૂતગળ કર્મથી જુદી નથી, એ પૂતગળ કર્મ સાથે અભિન્નપણું ધરાવે છે અને એ આત્માથી તો અત્યંત ભિન્ન છે, જુદી છે. પણ અજ્ઞાનને લીધે આત્માને એનું ભેદ જ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. તપેલીને સ્પર્શે ગરમ લાગે એટલે એમ સમજે કે હું ગરમ થયો છું. આના જેવી આ તો વાત થઈ ભાઈ. જ્ઞાન કરવા નીકળ્યો હતો કે તપેલી ગરમ છે કે ઠંડી, એની જગ્યાએ ત્યાં રોકાઈ ગયો કે હું ગરમ થઈ ગયો. તપેલી ગરમ છે કે ઠંડી એનું જ્ઞાન કરવા નીકળ્યો હતો, એવું જ્ઞાન કરીને પાછા આવવાનું હતું કે આ ગરમ છે, બસ એટલી વાત. એના સ્થાને ત્યાં રોકાઈ ગયો કે હું ગરમ છું એમ કરીને ત્યાં રોકાઈ ગયો. આના જેવી મૂંઢતા મૂર્ખતા બીજી કઈ હોય? એ રીતે વિચાર કરીએ ઉદાહરણનો તો આપણને સમજાય છે કે પ્રભુ આ જે કર્મના ઉદય વર્તે છે એ કર્મના ઉદય એ રાગ દ્વેષ કે સુખાદિની કલ્પના એ બધું એ કર્મનો ઉદય છે, પૂતગળ કર્મનો ઉદય એનો સ્વાદ છે. એનું માત્ર જ્ઞાન કરવાનું હતું, એને બદલે એની સાથે એકરૂપતા કરીને રોકાઈ ગયો. એની સાથે એકરૂપતા કરીને રોકાઈ ગયો. કેમ રોકાઈ ગયો? અજ્ઞાનને લીધે. એ બંને વચ્ચેનો તફાવત નહીં જાણતો હોવાને કારણે, જ્ઞાનને લીધે, એનું ભેદ જ્ઞાન નહીં હોવાને લીધે એ એમ રોકાઈ ગયો કે એ સ્વાદ મારો છે, આ રાગ દ્વેષ મારો છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષાદિનો સ્વાદ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જાણે કે જ્ઞાન જ રાગ દ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. આપણે પેલું અરીસાનું ઉદાહરણ લીધું હતું એ રીતે એને એમ લાગવા માંડ્યું કે મોર અરીસાની અંદર છે. કેમ કે સ્વચ્છતા એવી છે, એવી સ્વચ્છતા છે કે જાણે કે એ પ્રતિબિંબ નથી પણ રિયલ અંદરમાં મોર જ છે. એવી રીતે જ્ઞાનની સ્વચ્છતા એટલી બધી છે કે એ સ્વચ્છતાને કારણે એ રાગ દ્વેષ આદિનો સ્વાદ એને એકદમ બરાબર ખબર પડે છે. જેમ પેલું પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ ચોખ્ખું પડે છે એવી રીતે એને જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષ આદિનો સ્વાદ જે છે એ પેલા શીત ઉષ્ણપણાની માફક એ પ્રતિબિંબિત થાય છે, એકદમ બરાબર ખ્યાલમાં આવે છે. પણ એ એટલું બધું સ્પષ્ટ છે કે એને એ ભૂલ કરીને એમ માની બેઠો કે એ ત્યાં છે,
અરીસામાં મોર છે,
કે એવી રીતે આ જે પ્રતિબિંબિત થઈ રહ્યું છે, રાગ દ્વેષ આદિનો સ્વાદ જે પ્રતિબિંબિત થાય છે, એને એ જ્ઞાનરૂપી અરીસાની અંદર જાણે કે આવી ગયું હોય એમ માને છે. જાણે કે જ્ઞાન જ એ રાગ દ્વેષ રૂપ થઈ ગયું હોય એવું એને અજ્ઞાનીને ભાસે છે. સ્વચ્છતા જ્ઞાનની છે, જ્ઞાનમાં એને એ વસ્તુ જુદી છે એ વાત ભૂલી ગયો છે. એટલે એ જ્ઞાનરૂપી અરીસાની સ્વચ્છતાની અંદર એ રાગ દ્વેષ આવી ગયા હોય, સમાઈ ગયા હોય, એની સાથે એને એકરૂપતા થઈ ગઈ હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દેશી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ. અને આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. આ ગાથા મહત્વની છે, એના ઉપર આપણે ફરી ફરીને વિચાર કરવાનો છે. એટલા માટે જ આજે આપણે અહીંયા ભાવાર્થ સુધી જ લઈશું. ગુરુદેવે જે વાત કરી છે આ જ વાત કરી છે, પણ એનો ભાવ જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી આવી અગત્યની ગાથા માત્ર કરી જઈશું, એનો કોઈ અર્થ નહીં રહે. એટલે આ વાતને ફરીથી સમજવાની છે. અને વારંવાર હું અરીસાનું ઉદાહરણ, મોરનું ઉદાહરણ યાદ કરાવું છું, અને જુદા જુદા ઉદાહરણો પણ સાથે એટલા માટે જ લઉં છું કે આપણને બીજી રીતે વિચાર કરીએ તો થાય કે આ તો મારી મૂર્ખતા છે આવી માન્યતા. તો તપેલીને અડવી અડી અને એનું જ્ઞાન કરવું એ ગરમ છે, એટલું જ્ઞાન કરવાને સ્થાને આપણે એ ગરમ હું થયો છું એમ માનીએ તો જે ભૂલ થાય છે એના ઉપર ખૂબ વિચાર કરીએ તો આપણને જલ્દી સમજાઈ જશે કે આ રાગ દ્વેષના પરિણામ જે છે ખરેખર એ મારા હોય નહીં. હું ભગવાન આત્મા શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, હું એનું જ્ઞાન કરવા વાળો છું, પણ એ મારા જ્ઞાનની એટલી નિર્મળતા છે, એટલી નિર્મળતા છે કે એમાં એ જાણે કે અંદર આવી ગયા એવું લાગે છે. આ વાતને વારંવાર વિચાર કરશો એટલે આખી વાત પકડાશે. અને પછી જે ગુરુદેવે વાત આપણને આપી છે ભેદ જ્ઞાનની, એ વાતને આપણે પકડવાની છે. એટલે ઓછામાં ઓછું બે વખત તો આ ગાથાનું અધ્યયન કરવું જરૂરી છે, અભ્યાસ કરવો જરૂરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર જે પ્રવચન આપ્યું છે એના અંશો રહીશું. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી